તારીખ 6/4/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 209-212 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 98.
કર્મ થી ખડાહટ ખતમ હોય છે, કર્મભૂમિ અંગને લગતી છે, ઓર પર્યાય કામ આખા પણ તેડા પણ ભી છૂટ જાતા હૈ ઓર સુખ શાંતિ બનતી જાતી હૈ. જીવ પોતાના સ્વરૂપ સમીપ આવે છે, સ્વભાવને સમીપ આવે છે, પોતાના પ્રત્યે આવે છે, તો કર્મનો ખદબદાટ બધો બંધ થઈ જાય છે. કર્મનો ખદબદાટ અને કર્મની ધૂળ ઉડવા માંડે છે, ભાગવા માંડે છે. અને કમન આવ્યો પર્યાય આડી આવતી તે સિદ્ધિ છે. પર્યાય આડી આવે એટલે શું? પોતાને છોડીને બીજી બાજુ જાય એ આડી આવે. જોડે રાગ છે, રાગ બાજુ જાય એ પણ આડી છે. રાગ તરફ ભળે એ પર્યાય આડી, પર તરફ ભળે એ પર્યાય આડી. કે પર્યાય નું માકા પણ આડા પણ છૂટી જાય અને પોતામાં સુખ શાંતિ નિર્જરા થાય છે. તપસા નિર્જરા આ તપ છે, પોતાના સ્વરૂપમાં આવી જવાની તપ છે, એનાથી નિર્જરા કર્મ ઘૂંડી ઉડવા માટે નિર્જરા દોષ અપેક્ષા જ્ઞાન બરાબર હોવું જોઈએ. અપેક્ષા જ્ઞાન બરાબર હોના ચાહીએ, નહીં તો ખત્યાને મેં ફેર હો જાતા હૈ, ખતવણીમાં ફેર થઈ જાય છે. કહેવા માંગે કાંઈ અને પોતે સમજે કાંઈ, એક ખાતાને રકમ નાખે બીજા ખાતા, એવું થઈ જાય. માટે અપેક્ષા જ્ઞાન બરાબર અપેક્ષા છે. ઇસ બાત કો કિતની મર્યાદા તક કહા હૈ ઉસકા ખ્યાલ હોના જરૂરી હૈ. શું કહે છે કે અહીંયા કઈ વાત ને કયા મુદ્દાને ઉઠાવીને વાત કરી છે, કયા પડખાથી વાત કરી છે અને જે વાત કરી છે એની મર્યાદા કેટલી છે, આનું નામ અપેક્ષા જ્ઞાન છે. અપેક્ષાના બે અર્થ જ્ઞાન, એક તો પડખું કયું, દ્રવ્યના પડખે થઈ વાત છે, પર્યાયના પડખે થઈ વાત છે, ગુણના પડખે થઈ વાત છે, ગુણના પડખે થઈ વાત છે, ગુણના પડખે થી કે અવગુણના પડખે થઈ વાત છે, ગુણ દોષણ દોષ કયું શું, અહીંયા કહેવા ધારેલી વાત શું છે, કયા મુદ્દાને ઉઠાવવા માંગે છે, કયા પોઈન્ટને કહેવા માંગે છે, એ એક અપેક્ષાનો અર્થ છે. બીજો અપેક્ષાનો અર્થ એ થયો કે એની મર્યાદા છે. સર્વથા એમ કહ્યું કે કોઈ મર્યાદા રાખી નથી, જેમ કે આ દિવસે પંચ પરાવર્તન માં ભાવ પરાવર્તન બધા ભાવ કર્યા છે, વાત અપેક્ષિત છે. સર્વા સિદ્ધિ નો એક ભાવ સર્વા સિદ્ધિ ના દેવ તરીકે એક ભાવ સ્વધર્મી એક વખત અથવા ક્યાંક એમ કહ્યું હોય કે જ્ઞાની ને પણ આવો રાગ આવે શાસન નો રાગ ચર્ચા ચાલી ગઈ શાસન નો રાગ તો સાચા જ્ઞાની ને પણ આવે દ્વેષ પણ આવે ને રાગ પણ આવે રાગ આવે કે દ્વેષ આવે તો મગર રીતે મગર રીતે સમજી લેવાની વાત છે તો એની મર્યાદા છે કે એકાંત રાગ ઉપાદે છે એમ કહેવાનો ત્યાં અભિપ્રાય નથી અથવા રાગ છે એ ધર્મ છે ને રાગ છે એ મોક્ષ માર્ગ છે એમ પણ કહેવાનો ત્યાં અભિપ્રાય નથી પણ એ ભૂમિકાનો એ રાગ છે એ ભૂમિકાનો એને રાગ હોય તો એ ભૂમિકા બહાર નો રાગ છે કેમ કે રાગ તો ઉભો છે રાગ વગર તો વિતરા ગીતો છે નહીં સર્વના માટે ભૂમિકા બહાર નો રાગ છે એની ભૂમિકા નો અભાવ જ્ઞાન બતાવે છે એવું જ્ઞાન કરાવવા માટે એની મર્યાદિત વાત છે મર્યાદા નો સંકેત પણ એના પૂછા જ્ઞાન જે પડખેથી કહેવા ધારે છે એ પડખાને પણ સમજે તો પણ એને અપેક્ષા જ્ઞાન નથી અથવા એ ઉપાધિની જે મર્યાદા છે જ્યાં જ્યાં અમારી
ભૂમિકાને ઉચિત રહ્યા હોય તો એને અસરળ પરિણામ કહેવાય કે ન કહેવાય ભૂમિકાને ઉચિત રહ્યા હોય એને અસરળ પરિણામ કહેવાય કે ન કહેવાય
ભૂમિકાને ઉચિત રાગ ન હોય તો હોય તો ન
કહેવાય કોઈ પણ વચન વચનમાં હું આશયથી કહેવા માંગુ છું અપેક્ષાએ કહેવા માંગુ
છું મર્યાદા શું છે પડખું શું છે
એ બરોબર આવે
સમજવા જઈએ તો આપણું તો કઈ એમાં કઈ ભૂલ થવાની શક્યતા લાગે છે કારણ કે આપણે ભૂલા પણ પડી જઈએ તો એવી બધી વાત છે કે જેને બહુ બુદ્ધિ હોય બહુ વિચાર શક્તિ હોય અથવા ઘણો અભ્યાસ કરે ઘણો વાંચે સાંભળે કો ભૂલ ન થાય એ સ્થિતિ આપણી નથી હવે શું કરવું ભૂલ થાય એ જોખમ છે ભૂલ થાય એટલું જોખમ છે નુકસાન છે આવી અપેક્ષા જ્ઞાનનો વિષય ઘણો બહુ છે ઘણો તો છે પણ વ્યવહારનો છે ઉષાતા એને ગમે છે ત્યારે શું થવાય તો એના બે ભૂમિકામાં બે ગુણ સિદ્ધાંત એની સીધી લાઈન બોલી બે બહુ સારું છે જો જે મુમુક્ષ છે તો મુમુક્ષ માટે તો એને એક જ જોવાનું છે કે મને આત્મહિતમાં આ લાભ કરે કે આત્મહિતમાં આપણે વિચારતા પોતાના હિતના લક્ષ્ય વિચારણા બુદ્ધિ વિચારણાનું કેન્દ્ર સ્થાન આત્મહિત આટલું જ એને મુખ્ય હોય આ એક વિવેક હોય તો આ એને પકડ્યું હોય બરાબર તો એને બહુ વાંચ્યું ન હોય બહુ સાંભળ્યું ન હોય બહુ કર્યો ન નવી વાતને નવી પડતો આવશે તો પણ ભૂલ નહીં થાય તો પણ વિચારના તો પ્રગટે એનું વિજ્ઞાન. આત્મજ્ઞાન થયા પહેલા આ એક આત્મહિતનું લક્ષ્ય, એ પૂર્વકની વિચાર ના હોય તો અપેક્ષા નહીં. કેમ કે આત્મહિતનું કારણ, કારણનું કારણ અને એક કારણનું કારણ, એ બધી પરંપરા એક જગ્યાએ એક લાઈનમાં સમાઈ જાય છે. ગ્રાહકનું સીધું કારણ છે કે કારણનું કારણ છે, એનું પણ કારણ છે. ત્યાં સુધી એને અનુસરવું, આત્મહિતને અનુસરવું, આત્મહિતના કારણને અનુસરવું, કારણના કારણને પણ બસ. અત્યારે બધા જેટલા પડખા છે એની અંદર સમાવેશ, એની મર્યાદાઓ પણ એની અંદર સમાવેશ. અને એક નાની ભૂલતા નથી, કેમ કે નાનીને તો જીવો પ્રત્યેલો છે, માર્ગ જોઈ શકો છો. એની પાસે તો શૂન્ય જ્ઞાન રૂપે પ્રકાશ છે, પ્રકાશની અંદર એને ક્યાંય નથી માર્ગ. પણ જ્ઞાની પાસે પ્રકાશ નથી તો કે એને આત્મહિતની જાગૃતિ રૂપ એની પાસે ટોર્ચ તો હોવી જોઈએ કે મારા પ્રયોજનની અંદર આ સાધક છે કે માર્ગક છે, સીધું સાધક છે કે પરંપરાએ સાધક છે, સીધું બાધક છે કે પરંપરાએ બાધક છે. આટલું જો એ પોતાના આત્મહિતના પ્રયોજનની દ્રષ્ટિ જેટલી સૂક્ષ્મ, જેટલી તીક્ષ્ણ, જેટલી જાગૃતિ
એટલી બી બધા અપેક્ષા બધી સમજવા કરતા નિરપેક્ષ નું જ્ઞાન થયા વિના અપેક્ષા નું જ્ઞાન બરાબર થતું નથી. નિરપેક્ષ તત્વ નું યથાર્થ જ્ઞાન થયા વિના અપેક્ષા જ્ઞાન નું સમજાતું નથી, બરાબર યથાર્થ નથી હોતું. આ વાત કેવી રીતે લાવવું પડે?
વિચારણાની ભૂમિકા એવી હોવી જોઈએ કે પહેલા કોઈ પણ વાતને નિરપેક્ષ વિચારવી, પછી એની અપેક્ષાઓ વિચારવી. એમ પહેલા લેવું, જેમ કે ઉત્પાદને જોઈએ ઉત્પન્ન બરાબર, તો ઉત્પાદન ત્રણેય એક પદાર્થમાં હોવાથી અપેક્ષિત છે. ધ્રુવ હોય તો ઉત્પાદય હોય, અધર ઉત્પાદય હોય, ઉત્પાદય હોય ત્યાં ધ્રુવ
હોય,
ધ્રુવ ના આશ્રય થતા આ અપેક્ષા છે. ગુરુદેવ એમ કે છે, પણ સિદ્ધાંત એ છે વિચારવાનો કે ધ્રુવ ને નિરપેક્ષ જો, ધ્રુવ સત્ય નિરપેક્ષ જો, ઉત્પાદ ને નિરપેક્ષ જો, વ્યય ને નિરપેક્ષ જો, પછી અપેક્ષા
લગાવી.
આપણી વચ્ચે મનુષ્ય મનુષ્યનો સંબંધ છે. નિરપેક્ષ શું છે? નિરપેક્ષમાં કોઈ આત્મા ને કોઈ આત્મા સાથે કઈ લેવા દેવા
નથી,
ભિન્ન ભિન્ન છે. પછી મુક્ષુતાના સંબંધમાં વિવેક યથાર્થ થશે, નહીતર એકાદ થશે. કોઈ પણ વાત પહેલા નિરપેક્ષ વિચારવી, નિરપેક્ષ માનવું, પછી અપેક્ષા નહીતર અપેક્ષા જ્ઞાન છે નહીં માનવું એમ કહે.
આવી ને આવું
એવી રીતે વિચાર આવે કે મને સમજાવવા નથી કે એનું કારણ મારી સમજણમાં કાંઈ છે, વિપરીત સંસ્કારનો દોષ ગુરુ તો અવિપરીત કહે છે, પણ મને વિપરીત લાગે છે કેમ કે મારામાં વિપરીત છે, મારા જ્ઞાનમાં વિપરીત એમ વિચારે છે, તો પોતાનો વિપરીતતા છોડવાનો પ્રયત્ન કરે એવી રીતે એમની આજ્ઞા એ વિચારે છે. ન બેસે તો આજ્ઞામાં છે, એ બેસે તો અધિકાર તારે તારે દવા કરવી જોઈએ મને ખબર ઇન્ફેક્શન લાગવાની આ ચેપી રહ્યું છે તો એને આટલા આટલા દૂર રાખો, એને નજીક આવવું નહીં, વાત કરવા આવું તો રસ્તો દૂર બેસે ને વાત અને મોટે પટ્ટી બાંધી પંક્તિ બંધાવી દીધી સખત એના ઓપરેશન તમને સંપર્ક કરીને જવાનું એના એ ધોયેલા સ્લીપર રાખવા લીધા જોવાનું બતાવવા લઈ જાય ગયું કે તમારા ગાડી ગળા પડે નહીં અમારા છે એ વિચારે ગયો ઝીણાના જેની કાળજી રાખે છે ઓપરેશન દરવાજે બધી મોઢાની પટ્ટી પીગાડી રાખવી, જે જાય પટ્ટી બાંધી નહીં જવું, એનો શ્વાસ લડાઈ ની બહાર આવે, દસ ફૂટ બ્રિંક એ વાત કરવા તો જરૂર બાંધી નહીં કોઈ પછી બાંધી કાંઈ તમે મારી સૂચનામાં ફેરફાર કરશો 3 લાખ રૂપિયા ઓપરેશન ના છે એ પડી જશે એમ નહીં, પછી જે જોખમ આવશે ને એનો જવાબદાર જાય તો હું જવાબદાર તપાસ રાખો છે ને હાલે બધા જીણામાં જેની વાતનું પાલન કરે ડાક્ટર આજને હાલે છે કે નહીં જીવ બચાવો એક મરણ થી બચવા માટે ડાક્ટર ની આજ્ઞા હાલવું પડે, બચાવવાની ની આજ્ઞા હાલવું શું છે મારી પાસે ઉપાય કોઈ
પણ માથે ટોકનાર ગુરુ જોઈએ, બધે શબ્દો ઉમેર્યા
પોતે સ્વીકાર્યું છે, ગુરુદેવ પોતે સ્વીકાર્યું છે, નાને છે છતાં એ વાત સ્વીકારે છે. निश्चयाभास होने का भय छोड़ देना चाहिए. निश्चयाभासी को तब कहें कि जब पर्याय में स्वाभाविक सुख प्रकटता नहीं हो, परंतु जिसको सुख प्रकट अनुभव हुआ है वो निश्चयाभासी है. ખબર હતી મારે સામે બેહીને પણ મારે બધું માને છે. ગમે એટલું જોર કે નહીં, એકાંત ગમે એટલું હા મને લાગે એવું તીખું વચન નીકળે, એકાંત લાગે બરાબર જે કે છે પોતે કાલે અહીંથી આ વાત નીકળે છે કે નિશ્ચય પાસે નથી. એવી વાત સાંભળીને નિશ્ચય પ્રધાન એવી વાત સાંભળીને કોઈને ભીક લાગે કે નિશ્ચયાભાસી થઈ જશું તો એની ભીક રાખવા જેવી નથી. એને બરાબર સમજવા જરૂર છે, એ વાતને પણ બરાબર રીતે પર્યાયમાં સ્વાભાવિક સુખ પ્રગટ થયું છે તે નિશ્ચયાભાસી નથી એમ જે વાત કરી છે એ પોતાની વાત કરી છે એમ કહી દીધું. નિશ્ચયાભાસી ને એ વાત નો આવે, સુખ પ્રગટવાની વાત નિશ્ચયાભાસ માં. નિશ્ચયાભાસ માં જ્ઞાન ની વાત આવે પણ સુખ ની નો આવે. વર્ષ ટીકા જુઓ તો પહેલા વર્ષ માં એ વાત છે કે છ દેવ ને જાણતા અને જ્ઞાને નથી સુખની જે વાત છે આકૃતાનું ઉત્પાદન છે, ઉત્પાદક છે અને અનુભવ જ્ઞાન છે તે નિરાકૃતાનું અંદરમાં જેને સુખ પ્રીતું છે એને જ્ઞાનપૂર્વક સુખ પ્રીતું છે એ કેવી રીતે પ્રીતું છે એનો અનુભવ કરે છે. અને એવા અનુભવી પુરુષે લખેલી વાતને દર્શન થાય છે, દેખાઈ જાય છે. અને જ્ઞાન થી સુખાન થાય છે એ વાત. માતા લખનાર છે, જ્ઞાન ની વાત લખે છે, સાથે સુખ ની લખે છે, વિષયા પાછું નથી, યથાર્થ છે. કેમ કે જ્ઞાન સુખ ની કારણ કારણ એવું તો જ્ઞાન થી સુખ છે, સુખ થી જ્ઞાન નથી, જ્ઞાન થી સુખ છે. એમ જ્ઞાન થી શ્રદ્ધા છે, જ્ઞાન પૂર્વક શ્રદ્ધા છે, જ્ઞાન પૂર્વક સુખ છે. શ્રદ્ધા પૂર્વક જ્ઞાન નહીં અને સુખ પૂર્વક જ્ઞાન નહીં, જ્ઞાન પૂર્વક શ્રદ્ધા ને જ્ઞાન પૂર્વક છે. એ સંધિ જોવે છે જ્ઞાન. એટલે ત્યાં ખ્યાલ આવે છે કેમ કે સુખ ઉત્પન્ન થયા વગર નું એકલું નિશ્ચય વાળું જે વ્યામોહિત જ્ઞાન છે, અધ્યાત્મ નો વ્યામો જે એમાં સુખ વગર ની શુષ્કતા છે. વાત બહુ સારી લાગે પણ એમની દશાનો પુરાવો છે, સમ્યક દશામાં એટલે મેં ખાતરી કરી લીધી. એમનું એમ કહેવું કે આ વાંચીને મેં ખાતરી કરી છે કે આ ભલે નિશ્ચિત વાત કરે છે, નિશ્ચય ભાષી નથી. અને જેને એ વાત નથી સમજાતી એને નિશ્ચય ભાષી લાગે છે અહીંયા વાત પણ.
અક્ષર દે થઈ ગયો
અક્ષર દેહ માં પણ આ મુદ્રા છે અને નેત્ર છે. એમાં અક્ષર દેહ છે એ એમના ભાવ પ્રદર્શિત કરે છે, માટે મુદ્રા અને નેત્ર સમાન છે. મુખવાણી રહી ગઈ હોય તો પણ ઓળખી કાઢે કે આ જ્ઞાની હતા. જે નિશ્ચય અને જે ભક્તિ આવી છે એની સિદ્ધિ બહુ સુંદર સિદ્ધિ છે. ભક્તિ ભક્ત ને આપણે ખબર નથી કે આ પુસ્તક કુદરતી લખેલો પુસ્તક છે. છુપારું સ્થાન નીકળ્યા કેવા છે, છુપારું સ્થાન નિયમ કહેવાય છે, તેની ખબર ન પડે, બહુ વિચિક્ષણ હોય છતાં એની વિચિક્ષણતાની ખબર ન પડવા દે, છુપાડે છે. એમની ચેષ્ટાઓ પરથી ખબર નથી પડી કે આ મદદ કરે છે, આગળ લાખ લાખ 50,000 રૂપિયા મેલી ગેલી થેલીમાં આવીને એમની નોટો ના બંડલ નામ મૂકે ને કોઈ એમ આ થેલીમાં શું લેવા હોય, આમાં શું ગરીબ પડે, કોઈ ગાભા છે ઉપર કપડા વગર ઇસ્ત્રી ના જે હોય પીળા પડી ગયેલા જેવા ઉપર જે કપડા હોય મજમાં નહોતું હોય અને થેલી એવી ભંગાર હોય, હા શાક લેવાય કામમાં આવેલું હોય, બજારમાં શાક લેવા જાય તો મારા હારે થેલી નીકળે, બસ પછી કાંઈ ચિંતા નહીં, એમ થેલી કોઈ લાગે નહીં, જોખમ બી એને એવી રીતે જ્ઞાની ઘણી વાર એ જોખમ પછી એવી રીતે ચિત્ર વિધિ ન રહીએ કે એને જોખમ નહીં પછી વિચિક્ષણતા જોઈ છે વિશેષ માનતા. એને આટલું ઝડપી કામ કર્યું એનો પુરુષાર્થ પ્રવેશ એટલો જો છે એવો હશે એ અંદાજ એમ બાંધી શક્યા છે પોતે, કે જેને સાંભળતા હોય 24 કલાકમાં એનો પુરુષાર્થનો મુદ્દો ફાયદો રોડ પડે એવી રીતે ગમે એવી આગળ તો ઓલવાઈ જાય, ગંબાથી શું થાય છે કોર્સથી પાણી આવે ગમે એવી આગળ તો ઓલવી નાખે ગંબાવાળા, અને મુદ્દો ફાયદો એનો અંદરથી ફાટો છે કોઈ સુધી જાતા નહીં, એવો પ્રકાર જવલ્લે જ જોવા મળે, નાનીઓ ઘણા થાય તો આવો પ્રકાર જવલ્લે જોઈએ, પાછું પ્રમાણ જ્ઞાન છે મપાઈ જાય છે, એવી વસ્તુ છે એ મપાય છે.
એક દિવસમાં ત્રણ સંકેત
એવી વાત છે. સર્વત્ર યોગ્યતાનું સામ્રાજ્ય છે, સર્વત્ર છે પછી આવડી હોય એ બસો અગિયાર છે માર્ગ पर्याय को जहाँ अंतर में जाना है वो तो निवृत्ति प्रवृत्ति दोनों से रहित है, त्रिकाली दृश्य है ना, पर्याय ने ध्रुव पास जाव है ये ध्रुव में नहीं प्रवृत्ति, अरे निवृत्ति तो त्यारे कहवा कि जे प्रवृत्ति से छूटे ने निवृत्ति कहवा, प्रवृत्ति नहीं निवृत्ति शू कहवी, मोक्ष एनो कहवा कि बंधायेलो मोक्ष कहवा जीवी बात है, બંધમોક્ષ રહી છે પ્રવૃત્તિ નિવૃત્તિ થી ક્રિયાત્મક નિષ્ક્રિય છે, पर्याय को जहाँ अंतर में जाना है वह तो निवृत्ति प्रवृत्ति दोनों से भेद है, फिर भी वहाँ अंतर में जाने वाले को निवृत्ति का ही विकल्प बीच में आता है। छता एक कैसे कि जेने अंतर में जाऊ छे एने निवृत्ति नो विकल्प आशे ने प्रवृत्ति नो विकल्प नहीं आवे। प्रवृत्ति में उभा थे इसकी बात करें क्योंकि अंतर निवृत्ति अर्थे बाह्य निवृत्ति उपकारी छे अथवा अंतर प्रवृत्ति में बाह्य प्रवृत्ति नो अभाव छे माटे बाह्य निवृत्ति अनुकूल छे व्यवहार बाह्य प्रवृत्ति छे व्यवहार प्रतिकूल छे। એટલે સ્વરૂપ પ્રવૃત્તિ નિવૃત્તિથી રહિત હોવા છતાં પણ એમ કે છે ઉપરાંતની વાત છે જેને અંદરમાં જાણવું છે એને નિવૃત્તિનો વિકલ્પ આવશે। પ્રવૃત્તિ છે ખીચને કા હી ભાવ આતા હૈ યો નિયમ હૈ એ સિદ્ધાંત છે કે એને નિવૃત્તિનો વિકલ્પ આવે એને પ્રવૃત્તિનો વિકલ્પ मैंने बहुत विशेष बात करी पाछी के नियम होने पर भी उस पर वजन नहीं है ऐसा ही भाव बीच में आ जाता वजन नहीं ने निवृत्ति विकल्प आयो निवृत्ति नो विकल्प बीच में आवशे अने प्रवृत्ति नो विकल्प नहीं होय छता ए निवृत्ति ना विकल्प वजन नहीं होय वच्चे आवी जाय छे एम बात छे सहजे सहजे નિવૃત્તિ તો હોવી જ જોઈએ નિવૃત્તિ તો નિવૃત્તિની જ જ્ઞાની વાત કરે નિવૃત્તિ હોવી જ જોઈએ એમ કરે નિવૃત્તિ ઉપર ચડી જાય પોતે નિવૃત્તિમાં આવ્યો છે ને તો એ નિવૃત્તિને પ્રધાનતામાં આવી જાય કેમ કે મારી વાત શાસ્ત્રમાં આવી એમ નથી પાછો નિવૃત્તિનો વિકલ્પ હોય અને વિકલ્પ હોય છતાં વજન નો હોય એવો વિકલ્પ હોય એનું નામ બરાબર નિવૃત્તિનો વિકલ્પ છે એ વિકલ્પ યથાર્થ છે કેવી ભાઈ બાંધી છે આનું નામ મર્યાદા શું આ અપેક્ષા જ્ઞાન મર્યાદા એ નીચે આવી સીધી 210 વાળો નીચે પુરાવો આવી ગયો કે નિવૃત્તિનો ઉદ્દેશ છે નિવૃત્તિનો વિકલ્પ આવે આવે એટલે એના ઉપર વજન એમ નહી વજન ન હોય ને આવે એમ આ મર્યાદા છે આવે નહીં તને એના ઉપર લાગી જાય અને આ ભૂલ થાય છે જેટલા જેટલા વ્યવહાર એમ મોક્ષ માર્ગને સાધન ગણવામાં આવ્યા છે એટલા એટલા સાધન ઉપર ભૂલથી વજન રહી જાય છે એને અપેક્ષા જ્ઞાન નથી એમ કેમ છે તેને મર્યાદા જ્ઞાન મર્યાદા ગઈ એને
મર્યાદા
નથી નિવૃત્તિ ની વાત કરી એક જગ્યાએ એમ લેશું કે એને શુભ પ્રગટે એને જ્ઞાન થાય એને શુદ્ધ પ્રત્યે તો પણ એના ઉપર વજન નથી અથવા તો એને પ્રતીતિ આવે જેને જ્ઞાન થાય એને નવે પ્રતીતિમાં મારો મોક્ષ પણ અલ્પકાળમાં થઈ જશે હવે હું મુક્તિનું ભાજન છું મુક્તિ થયા વગર મારી રહેશે નહીં એવું જ્ઞાન થવા છતાં એના ઉપર વજન નહીં એની અપેક્ષા નથી મુક્તિની અપેક્ષા નથી એ મર્યાદાવાળું પરિણામ થવાય છે એને અપેક્ષા નથી પર્યાયની ઉપેક્ષા વાળો હું એવી મારી દ્રષ્ટિ છે અપેક્ષાનો બીજો અર્થ છે ઉપેક્ષાથી વિરુદ્ધ તે અપેક્ષા અપેક્ષા નથી એનો અર્થ કેવો અપેક્ષા છે? આ ત્રીજો અર્થ કહેજો. અપેક્ષા એટલે દ્રષ્ટિકોણ, અપેક્ષા એટલે મર્યાદા, અને અપેક્ષા એટલે ઉપેક્ષાથી વિરુદ્ધ પરિણામ. આમ અપેક્ષાના ત્રણ અર્થ છે. જ્યાં જે વાત હોય એ સમજવું, કહેવાય અપેક્ષા શબ્દ, પણ ત્રણ અર્થ નીકળે છે. મુક્તિ તો મુક્તિ નિયમ કે થઈ જશે. જ્ઞાનમાં આવી ગયું, અરે જ્ઞાન શું ખાતરી થઈ ગઈ કે આવી ગયું? એમ નહીં, ખાતરી થઈ ગઈ કે મુક્તિ થઈ જશે. ખાતરી થઈ ગઈ જોરથી, જોરથી પણ અપેક્ષા નથી હો, જોરથી ખાતરી થઈ ગઈ એમ કે, પણ અપેક્ષા નથી. એ મુક્તિની ઉપેક્ષા છે, અપેક્ષા નથી. એ બધું એક સાથે હોય છે, પરિણામ એ મર્યાદા છે. દ્રષ્ટિકોણમાં વ્યૂ પોઈન્ટ, અને મર્યાદામાં હદ, હદ લેવી છે. જે એંગલથી કહેવા માંગે છે એને દ્રષ્ટિકોણ કહીએ, અને એની ઉપર નીચેની જે હદ છે એને મર્યાદા કહીએ. એ સિવાય ત્રીજો અર્થ નીકળે કે અપેક્ષા એટલે આકાંક્ષા વૃત્તિ, ઉપેક્ષા નહીં તે અપેક્ષા, એ ત્રીજો અર્થ. એમ ત્રણ પ્રકારે એ શબ્દો વપરાય. આપણે કહે છે અમને કઈ તમારા તરફથી કોઈ અપેક્ષા નથી, એનો અર્થ કે અમે કઈ આકાંક્ષા નથી રાખતા કે તમે અમને મદદ કરશો, કે તમે ફલાણી ચીજ અમને આપશો, કે તમે અમારી બરખે રહેશો, એની કોઈ અપેક્ષા નથી. અમે તો સ્વતંત્ર છીએ. એ એક અપેક્ષાનો અર્થ, એક અપેક્ષાનો અર્થ દ્રષ્ટિકોણ થાય. અમે આ અપેક્ષા એ કહેવા માંગીએ છીએ, અમારો કહેવાની આ અપેક્ષા છે, એટલે અમારો દ્રષ્ટિકોણ આ છે કહેવાનો. એમાંથી બીજો પણ અર્થ નીકળતો હોય છે, એ અર્થ નહીં, આ એક જ અર્થ, એનું નામ દ્રષ્ટિકોણ. અને મર્યાદા એટલે એની હદ, આમ કહ્યું છે છતાં આટલી વાત નહીં, આટલી લેવાની ને આટલી નહીં લેવાની, એવી મર્યાદા છે. એવા જુદા જુદા અર્થ શું કહ્યું, બહુ સરસ બોલ છે આ. પછી આ કંઈક નિવૃત્તિનો દ્રષ્ટાંત છે, પણ કોઈ પણ પર્યાયમાં આ જગ્યાએ આવો જ વિકલ્પ આવે, જેમ કે મુમુક્ષુને સાધકને પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં બે ઉદય જ છે, નિવૃત્તિ પણ ઉદય છે અને પ્રવૃત્તિ પણ ઉદય જ છે, છતાં એ પસંદ કોને કરે? નિવૃત્તિના ઉદયને પસંદ કરે, પ્રવૃત્તિના ઉદયને ન પસંદ કરે. કે ના, એમને રાગદેશ તીવ્ર થાય છે, નિવૃત્તિમાં પ્રસાદ કરવાનો અવકાશ દે છે, પેલામાં પ્રસાદ કરવાનો અવકાશ નથી રહેતો, એવો વિવેક છે એની અંદર. એ વિવેકની દ્રષ્ટિએ નિવૃત્તિને ચાહે છે, નિયમથી એને નિવૃત્તિનો વિકલ્પ આવે, અને નિયમથી આવે છતાં એના ઉપર વજન ન હોય, આવો નિયમ પણ સાથે સાથે સમજવો. નિયમ હોને પર ભી ઉસ પર વજન નહીં હૈ, એસા હી ભાવ બીચ મેં આ જાતા. અને કોઈ વાર એમ કેતા હતા, એક વાર એમ કહ્યું છે કે રાગ છે ને હજી નિવૃત્તિ નો, પણ આ જીવ ને રાગ થાય છે, અપરિપક્વ કાળે છૂટવાની ઈચ્છા થયા કરે છે. છોડી દઉં, અપરિપક્વ કાળ એટલે હું બુદ્ધિ હજી પૂરો નથી થયો એ ખ્યાલમાં છે, અને એમ થાય છે કે બુદ્ધિ નથી પૂરો થયો પણ મારે છું આ ઉદયને છોડી દઉં, પણ સમાધાન આવે છે કે છોડતો નથી. અજ્ઞાની હોય તો અટ કરીને છોડી જાય, પોતાને છોડતા નથી. છોડતા એટલે શું કરે છે કે જે એને છોડવામાં હટ કરીને પુરુષાર્થ લગાડવો જોઈએ, એના બદલે પ્રવૃત્તિમાં રહીને પ્રવૃત્તિથી ભિન્ન રહેવામાં પુરુષાર્થ લગાડીને નિર્દ્રા કરે છે. આ એમના જીવનની ખૂબી છે, ધન્ય આરાધનામાં એ તારવી છે, એ વાત સ્પષ્ટ કરીને તારવી છે અનેક જગ્યાએ. ટેકનિકલ પરિણામ છે એ જાતિ. મુમુક્ષુને પણ બહુભાગ પ્રવૃત્તિઓ હશે, નિવૃત્તિ વાળા મુમુક્ષુ ઓછા, પ્રવૃત્તિ વાળા મુમુક્ષુ જાજા. ત્યારે એની કાર્ય પદ્ધતિ આ જ્ઞાની ને અનુસાર કેવી હોવી જોઈએ એ અહીંયા શીખવાનું પડે, સમજવાનું પડે. એક પરથી પ્રવૃત્તિ છોડી જતી નથી અને એક બાજુ એ ગમતી નથી, ભજવી ગમતી નથી ને તજવી ઠામની બનતી નથી, કરવું શું હવે? તો શું કરવું એ એમને કરી દેખાયેલી છે, એમનું જીવન સ્વયં બોધ સ્વરૂપ હોય. એમના વચનો સીધા કારણ અને એ કારણ નું કારણ
એટલે
કારણ આદરવાયુ છે, કારણ નું કારણ પણ આપણે બધા પત્ર માટે ગયા હતા. કેવા છે કોઈ તો ખરા ઘૂંપડી વાળા કેશુલાલ મિત્રો છે, બહુ સાધારણ માણસ છે, ઘૂંપડીમાં નોકરી કરતા હતા, પછી ભાવનગર નોકરી કરવા આવ્યા છે, થોડો ટાઈમ ભાવનગર નોકરી કરતા, બહુ વાતમાં સરળ પરિણામ દેખાય છે, અવલોકન કરનારા દેખાય છે એવા પત્ર, પોતાના અવલોકન પરિણામ નું અવલોકન લખ્યું છે. ધર્મપ્રસારક સભા લાઇબ્રેરીમાં કેટલાક 12,500 રૂપિયા નો પગાર મહિને, એ જમાનામાં 1 મહિને 12,500 રૂપિયા નો પગાર, આઠા ના ગણે 15,280 અને 186 રૂપિયા, 1,244 રૂપિયા નો પગાર, 12 મહિના નો પગાર તે નક્કી થતો હતો. એ જમાનામાં 12 મહિના નો પગાર નક્કી થતો, એ જમાનામાં નહીં, હું ભાવું કરી રહ્યો 12 મહિના નો પગાર નક્કી થતો, 12 મહિને 1,000 રૂપિયા આપશો, 12 મહિના તમને 1,000 રૂપિયા આપશો, મહિને ને બહુ પૂરા નહીં એમ કે 90 આસપાસ, 12 મહિના 1,000 આપશો, 15 નો ખર્ચો મહિને 1.5 તૂટે, એટલે થોડુંક દેવું થાય, નોકરી કરતા કરતા થોડુંક દેવું થાય. નડિયાદ આવ્યા છે એવી રીતે શ્રીમદજી, મારે કૃપાળુજીના દર્શન કરવા જેવા છે, આવ્યા હતા આનંદ, આપણે કુંવરજી કુંવરજી આનંદજી છે ને એમના, એમને હિસાબે આવેલા, એના દર્શન કરવા જવું હોય તો જ્યાં કાલે 5 રૂપિયા આપું તને, ટિકિટ નો ખર્ચો ઓછો હશે, 5 રૂપિયા હું છે ને આપું, કિતાબ દર્શન કરી આવને, મારે એવી રીતે નથી જવું કે કેમ કે મારે દેવું થતું જાય છે, પણ બીજું 5 નું દેવું વધારવું નથી કે
ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કાન્ત ગુરુદેવ નો જય, મિત્ર દિગંબર જય.